प्रवचन नंबर 528 तारीख 26/12/87 57 मिनिट प्रवचन सार गाथा 114।
અન્ય પણ છે ને અનન્ય પણ છે, પર્યાય અપેક્ષા અન્ય છે, દ્રવ્ય અપેક્ષા તે નોંધે છે માટે અનન્ય છે। મરીચીનો દાખલા આપ્યો છે છેલ્લે બાવાર્થ, મરીચીને મહાવીર પર્યાય અપેક્ષા એ બીજો છે, મરીચી બીજો ને મહાવીર બીજો, પર્યાય ધર્મ દ્રવ્યના ધર્મથી જોવામાં આવે તો જે દ્રવ્ય મરીચીના જીવનું હતું એ દ્રવ્ય ભાવિના જીવનું છે, તો તે અનન્ય કહેવાય। તેનું તે અનન્ય એટલે તેનું તે અન્ય એટલે બીજો પર્યાય ધર્મથી બીજો કેમ કે અહીંયા એક જીવ અત્યારે મનુષ્ય પ્રિયમાં છે, એ જીવ દેવગતિમાં જાય તો દ્રવ્યની અપેક્ષાએ જે દ્રવ્ય અહીંયા છે એ જ આત્મા અહીંયા છે તો એ અનન્ય છે, તેનો તે જીવ છે। પર્યાયની અપેક્ષાએ જુઓ તો અહીંયા જે પર્યાય મનુષ્ય નથી એ પર્યાયમાં મનુષ્ય નથી, તેવરી છે, માટે અન્ય અન્ય છે, પર્યાય અપેક્ષાએ અન્ય અન્ય છે જીવ, દ્રવ્ય જ અન્ય અન્ય, એમ અત્ય અન્ય અન્ય, દ્રવ્ય આત્મા બીજો બીજો, એમ પર્યાય ધર્મથી આત્મા બીજો બીજો, દ્રવ્ય ધર્મથી તેનો તે આત્મા, પર્યાય ધર્મથી બીજો બીજો ને, પર્યાય ધર્મથી બીજો આત્મા, એમ ઓલા જીવે પુણ્ય કર્યું અને આ જીવ આ પુણ્ય ભોગવે છે એમ, તો એ પર્યાયથી જુદો દેખાય, પણ દ્રવ્યથી તો તેનો તે છે, એ આત્મા અહીંયા તો એ આત્મા સ્વરૂપમાં છે, આમાં પર્યાય થાય છે એનો જોવાનું બંધ કરી દે તો એ અનુભવ થશે। તો તું ઉપરને જાણું છું, ઉપરને જાણું છું, પરની વાત તો છે નહીં, એ તો સ્થૂળ છે, પણ જ્યાં સુધી પરિણામ તને જણાશે, રાગ જણાશે, દ્વેષ જણાશે, ત્યાં સુધી આત્માનો દર્શન નહીં થાય, એને જાણવાનું બંધ કરી દે, કેમ કે કરનાર તો તું છો નહીં, એટલે એ વાત તો અમે કરતા નથી, પણ જાણવાનું બંધ કરી દે અને અનુભવ કરી લે પછી જાણ, પર્યાય પર્યાયને જાણ તો પછી વ્યવહાર થશે, બસ એ બહુ સારો વિષય, ધ્યાનનો વિષય છે, ઓલો ધ્યેયનો વિષય, ધ્યેયમાં તો શુદ્ધાર્થ પ્રિયથી રહીત કર્યું, હવે એવો જે ધ્યેય પરમાત્મા ધ્રુવ પરમાત્મા છે નાયક ભાવ, એનું ધ્યાન કેવી રીતે કરવું એ વિશે ધ્યાનનો વિષય છે। શાસ્ત્ર ગાથા 114 એનું બતાવું, હવે એક દ્રવ્યને શું ત્રીજું શાસ્ત્ર હતું ને, બે ચાર આપ્યું નંબર હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, જે દ્રવ્ય છે આત્મદ્રવ્ય તે અન્ય અન્ય પણ છે અને તેનું તે પણ છે, આત્મા તો તેનો તે છે, એ બાબતમાં વિરોધ આવે તો એને દૂર કરે છે એવી ગાથા છે. જેમ કે દ્રષ્ટાંત આપે છે ભાવાર્થમાં કે મરીચીનો જીવ, મહાવીરનો જીવ તો પેલા મરીચી અને પછી મહાવીર થયો, તો દ્રવ્યની અપેક્ષા એ તેનો તે છે, અનન્ય છે તેનો તે છે, અને પર્યાય અપેક્ષા એ અન્ય અન્ય છે. પર્યાયના ધર્મથી જોવે તો મરીચી દેખાય છે અને આમ મહાવીર દેખાય છે, અને પર્યાયને ગૌણ કરીને જુઓ તો મરીચીનો આત્મા અને મહાવીરનો આત્મા તેનો તે છે, તેનો તે છે, એમ ઓમાં અન્ય અન્ય છે પર્યાય ધર્મથી, અને દ્રવ્ય સ્વભાવથી જોવા મળે તો અનન્ય છે તેનો તે, તેનો તે. એ અન્ય અને અનન્ય એ બેનો વિરોધ નથી, વિરોધ ટળી જાય છે એમ બતાવે છે. દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે અને તેજ ને તેજ પર્યાર્થી કે અન્ય છે, જે અન્ય જેથી તે સમય તદ્રુપ હોય અનન્ય છે. અનિવાર્ય દ્રવ્યાર્થિક નહીં, સગળું દ્રવ્ય છે, અને વળી પર્યાર્થિક નહીં વળે તે દ્રવ્ય અન્ય અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે દ્રવ્ય પર્યાયોથી અનન્ય છે. ટીકા: ખરેખર સર્વ વસ્તુ પહેલા છય દ્રવ્યનો મહાસિદ્ધાંત સિદ્ધ કરે છે, છય દ્રવ્ય માટે અને પછી આત્મા ઉપર ઉતારશે. ખરેખર સર્વ વસ્તુ, સર્વ પદાર્થ સામાન્ય વિશેષ આત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. પહેલા પ્રમાણ જ્ઞાનનો વિષય લીધો કે દરેક વસ્તુ સામાન્ય વિશેષ આત્મક છે, મહાસિદ્ધાંત દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. હવે વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા, ક્રમભંગ કર્યો છે અનંતકાળથી આત્માએ, પોતાના સામાન્ય શુદ્ધાત્માને જોયા વિના છોડી દીધું અને પર્યાયને જોવા રોકાણો, તે ક્રમભંગ કર્યો છે. ત્યારે એનો કાળ પાકે છે, સમ્યક દર્શન થવાનો કાળ આવે છે, ત્યારે અનુક્રમમાં આવી જાય છે. એ ક્રમભંગ કર્યો હતો કે દ્રવ્યને જાણવાનું અનંતકાળથી જોયું, પોતાના શુદ્ધાત્માને એક સમય જાણ્યો નહીં અને પર્યાયને જાણવાનો કામ એ ક્રમભંગ કર્યો છે. હવે જ્યારે એ જ આત્માને સમ્યક દર્શનનો કાળ પાકે છે ત્યારે એ અનુક્રમમાં આવે છે, પહેલો આત્માને જાણે દ્રવ્યને અને પછી પર્યાયને જાણે, એમ એવો ક્રમ છે. ક્રમભંગ કર્યો છે, અનુક્રમમાં આવી ગયા છે. સમ્યક દર્શનના કાળથી જીવ અનુક્રમમાં આવે છે, પેલો પોતાનો અંતર્મુખ થઈ અને પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરે અને જાણેલાની પ્રતીતિ થઈ એ પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પમાં આવે છે. તો એ કહે છે આચાર્ય ભગવાન કે પછી દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કરી અને પર્યાયને જો તો એ વ્યવહાર કહેવામાં આવે છે, અનુક્રમ કહેવાય. એ સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. દ્રવ્યાર્થિક એટલે જે જ્ઞાનનો અંશ સામાન્ય દ્રવ્યને જાણે તેનું નામ દ્રવ્યાર્થિક નહીં, અને પર્યાયના ભેદને જાણે એનું નામ પર્યાર્થિક નહીં. તેમાં એ છ દ્રવ્યને લાગુ પડતો એક સિદ્ધાંત હોય, તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને પર્યાયને જોનારું જે જ્ઞાન, એ જ્ઞાન પર્યાયને જોતું હતું, એ પર્યાયને જોવાનું સર્વથા બંધ કરે છે. જ્યારે અનુભવનો કાળ આવે છે, નિર્વિકલ્પ ધ્યાનનો કાળ જીવને, અને ધ્રુવનું ધ્યાન જ્યારે આવે છે ત્યારે એકલો ધ્રુવ જણાય છે, ઉત્પાદન જણાતો નથી. તેમાં પર્યાર્થિક ચક્ષુને એટલે પર્યાયને જોનારા ચક્ષુને એટલે જ્ઞાનને સર્વથા બંધ કરીને ભેદને જોવાનું સર્વથા બંધ થઈ જાય છે. ભેદનો આત્મા કરનાર તો નથી પણ જાણનાર છે, પણ જેને જાણવા રોકાય ત્યાં સુધી અનુભવ થતો નથી. બે ભૂલ જીવની બતાવે છે. 320માં એક ભૂલ બતાવે કે આ આત્મા અકારક ને અવેધક છે, એ બંધ મોક્ષના પરિણામને કરતો નથી, નવ તત્વના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે એમ 320 ગાથામાં ધ્યેયની મુખ્યતા કરી. આજકાલ શિબિર બહુ ચાલે છે ધ્યાનની, તો અહીંયા એ ધ્યાનની વાત કરે છે કે પેલું ધ્યેય સ્પષ્ટ થવું જોઈએ કે કેનું મારે ધ્યાન કરવું છે, કેનું ધ્યાન કરતા મોક્ષ માર્ગ પ્રગટ થાય. તો એ 320 ગાથામાં ધ્યેય બતાવ્યું કે જે પ્રમત અપ્રમતિ રહીત, છઠ્ઠી ગાથામાં કહ્યું જ્ઞાયક એક ભાવ, એ જ્ઞાયક ભાવ છે, ધ્યેય છે, ધ્યાનનો વિષય છે. ધ્યાન એવા નથી, ધ્યેયમાં ધ્યાન નથી, ધ્રુવમાં ઉત્પાદય નથી, એને ધ્યેય કહેવાય. હવે કહે છે કે એ જેને જાણ્યા પછી, હવે તું દ્રવ્ય પર્યાય બે ને તો જાણ્યું, પ્રમાણ જ્ઞાનમાં તો આવી ગયો તું, એટલે પર પદાર્થ જુદો પડી ગયો આત્મા. પરદ્રવ્યની આરે આપણે કાંઈ લાગતો ઓળખતો નથી. જે છે એ બે પડખા છે, સામાન્ય પડખો અને એક વિશેષ પડખો, બે પડખાવાળો આખો પદાર્થ છે. હવે કે છે આચાર્ય મહારાજ, તું અહીંયા સુધી આવ્યો, હવે તું એટલું કર, અમે કહીએ એટલું કર. કે શું કરું સાહેબ? કે પરિણામ જે પ્રગટ થાય છે ક્રોધાદિના કે ક્ષમાના કે ઇન્દ્રિય જ્ઞાનના કે શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થાય છે પર્યાયો સમય સમય, એ પર્યાયને જાણવાનું સરળતા સર્વથા કથનચિત નહીં, કથનચિતની સર્વથા બંધ કરી દે, એકદમ ટોટલ સર્વથા બંધ કરીને હવે શું કરવું ત્યારે? કે સર્વથા જો જ્ઞાનને જાણવાનું બંધ કરી દે તો આંધળો થઈ જાય, તો જ્ઞાન દેખતો થાય. આ દેખતો થવાની વાત છે. તું અત્યારે આંધળો છો ત્યારે શું કરવું બંધ કરીને? કે એકલા ઉઘાડેલા, જો પછી એકલા શબ્દ વિશેષણ મેળવું, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્રો વડે બે આંખ ઉઘાડી રાખીશમાં, એક આંખ સર્વથા બંધ કર, બીજી આંખ ઉઘડે. ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે કે જે જ્ઞાનનો વ્યાપાર બહિર્મુખ હતો, ભેદને જ્ઞાન જાણતું હતું, એ ભેદથી વ્યાવૃત થઈ જાય છે, જ્ઞેયથી વ્યાવૃત થાય છે અને ધ્યેય તરફ જાય છે. કેમ કે પર્યાયના ભેદો એ પણ જ્ઞેય છે, ધ્યેય નથી. એ જ્ઞેયથી વ્યાવૃત થઈને પાછો ફરીને પોતાનો ધ્રુવ પરમાત્મા સામાન્ય છે તે તરફ જ્ઞાન વળે છે, અંતર્મુખ ઉપયોગ આત્મા તરફ આવે છે. તો દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે એમ, એટલે કે જાણવામાં આવે છે, દેખવામાં આવે છે, અનુભવમાં આવે છે, ત્યારે ત્યારે શું થાય છે? ત્યારે નારકપણું, તિરીકપણું, મનુષ્યપણું, દેવપણું, એ ચાર પર્યાય સંસારની પર્યાય લીધી અને એક સિદ્ધ પર્યાય, એ પાંચે પર્યાય છે. એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં, એ પર્યાયોમાં સામાન્ય રહેલું છે. કર્મ નો કર્મ શરીરમાં ને સંયોગમાં ને પૈસાના દીકરા દીકરીમાં તો પોતાનો આત્મા રહેલો નથી, એટલો વાત જ દૂર રહી. પણ સોનું છે એના ઘાટમાં રહેલું છે, સોનું પોતાના ઘાટમાં રહેલું છે, સોનું ડબ્બીમાં નથી, સોનું કબાટમાં નથી. સોનું જે છે દ્રવ્ય, તે એના અનેક પ્રકારના ઘાટ થાય છે, એ ઘાટની મધ્યમાં સોનું રહેલું છે. એ આ ચાર પ્રકારની સંસારની પર્યાય અને એક સિદ્ધની પર્યાય, એ પાંચ પ્રકારની પર્યાયની મધ્યમાં રહેલો એક આત્મા છે એમ કહે છે. ત્યારે નારકપણું, તિરીકપણું, મનુષ્યપણું, દેવપણું, સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં, પર્યાયોને વિશેષ કહેવામાં આવે છે, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એ જીવ સામાન્ય ને, ઓમાં પાંચ હતું, સમજ્યા? ઓમાં પાંચ પ્રકાર પર્યાયના હતા, દ્રવ્યનો એક જ પ્રકાર છે. એક જીવ સામાન્ય ને, એક દેખીએ જાણીએ રમી રહી એક ઠોર વિરજવા પકડ્યા નતા, એ ચીજી નહીં જ્ઞારો સદાજના, જ્ઞારો છે, જુદો ને જુદો છે, પર્યાયનો પર્યાય કોઈ થયો જ નથી. એ બધા વ્યવહારની ના કથનો છે, એ અભૂતાર્થના સત્ય છે. આત્મા પર્યાયરૂપ થઈ જાય તો પર્યાયના નાશ દ્રવ્યનો નાશ થાય,
એ તો અશક્ય છે. રહેલો છે પર્યાયમાં, છતાં પર્યાય થયો નથી. પર્યાયની બહાર નથી છે પર્યાયમાં, છતાં પર્યાય રૂપે એ ધારણ નથી કરતો. પોતાનું નિજ ભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં. આ બધા પાંચે પરભાવ છે, બહિર્તત્વ છે. પાંચે બહિર્તત્વ આક્ષિત પર્યાય ક્ષાયિક આવી ગયો, ચારે ભાવમાં આવી ગયો. બહિર્તત્વ ચારે ભાવ છે. આમાં જે ચાર સંસારની પ્રિય લીધી ને એ દેહની પર્યાયની ગતિ યોગ્યતા વિભાવ એમ લેવો, અને સિદ્ધ પર્યાય એ વ્યંજન પર્યાય ન લેવી, અર્થ પર્યાય લેવી. પરિ છે એ તો પ્રશ્ન કઈ છે, એ પર્યાયમાં તો આત્મા છે નહીં. પણ જીવના વિભાવ ભાવ કે સ્વભાવ પર્યાય, શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય, એ પર્યાયોની નવ તત્વની મધ્યમાં આત્મા રહેલો છે. નવ તત્વની બહાર નથી, આમાં નવે તત્વ સમાઈ ગયા. આ પાંચ ભાવ કયા ને એમાં નવે તત્વ આવી ગયા. એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એ જીવ સામાન્ય ને, હા હા હા, આખી સામાન્ય વિશેષની રમત છે. એક જીવ સામાન્યને અવલોકનારા, જાણનારા, દેખનારા, અનુભવનારા અને વિશેષોને નહીં અવલોકનારા, કાઢી નાખ્યો વિશેષને, જોમાં બંધ કરી દે. સામાન્યને જોઈશ તો વિશેષ નહીં દેખાય, અને વિશેષ નહીં દેખાય ત્યારે સામાન્ય દેખાશે. સામાન્યને દેખવું એનું નામ સમ્યક દર્શન છે. એ વખતે વિશેષ દેખાતું નથી. ધ્યાનની વિધિ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન થાય ત્યારે શું થાય છે અને કેમ સમ્યક દર્શન થઈ શકે એની આ વાત છે. સમ્યક દર્શન થયા પછી જુદી વાત, અને સમ્યક દર્શન થવા માટે જુદી છે પ્રક્રિયા. સમ્યક દર્શન થયા પછી તો દ્રવ્યને જાણતા પર્યાયને જાણે તો વ્યવહાર કહેવાય. પણ વ્યવહાર ક્યારે આવે કે દ્રવ્યને જાણ્યા પછી? તો દ્રવ્યને ક્યારે જાણે કે પર્યાયને જાણવાનું સરળતા બંધ કરે ત્યારે. શરૂઆત અહીંથી થાય છે. કેમ થાય એની વાત છે. સમ્યક દર્શન થયા પછી જ્ઞાન શું જાણે છે એ પછી ગેલે છે. આમાં છે કે પેલા દ્રવ્યને જાણી લે અને પછી પર્યાયને જાણ, પછી તો કે છે દ્રવ્ય પર્યાય બેને જાણ. પ્રમાણથી ત્રણ વાત છે, દ્રવ્યાર્થિક, પર્યાર્થિક અને પ્રમાણ, ત્રણે વિષય બની જાય.
જાણનારને
જાણે છે, કોણ જાણે? જાણનારને પેલો જાણ, પછી પરિણામને જાણ, તેનો વ્યવહાર કરવા છે. બહુ સરસ ઊંચી વાત છે, ખૂબ સુંદર છે. પ્રયોગ હાથ ને એ પ્રયોગ વાત છે. ચિંતનમાં બેઠો હોય જીવ ત્યારે શેનું ચિંતન, કેમ ચિંતન કરવું એ વિશે આમાં સ્પષ્ટ થયું. શ્રીમદજીએ ઓલી નાની બુકમાં કહ્યું છે ને કે ધ્યાનનું ધ્યાન કર, માં ધ્યેયનું ધ્યાન કર. એ બહુ વિશે સારો લીધો છે. મનસુખભાઈ 88 છે. શ્રીમદજી એક સંત વાણીની બુક બહાર પડી છે, એમાં એક ટુકડો લખ્યો છે શ્રીમદજી, બહુ સારો, કે તું ધ્યાન કર, પણ ધ્યાનનું ધ્યાન કરીશ કે મને હવે આટલું ધ્યાન આવેલું, નામ કરું છું ને મને આમ દેખાય છે ને રેવા દે. ધ્યાન એક ચિત્તથી રાગદ્વેષ મૂકીને કરું, બતાવો. ધ્યાન દશા ઉપર લક્ષ રાખો છો, ધ્યાન એક દશા છે એના ઉપર લક્ષ રાખો છો, તે કરતા આત્મ સ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમ ભાવ સહજથી થશે. યાદ ધ્યાન છે, પર્યાય છે, પર્યાય ઉપર લક્ષ રાખો માત્ર એમ કહે છે, તો ઉપશમ ભાવ સહજથી થશે. અને સમજો હે,
એ ઉપશમ ભાવ તો આના ઉપર ધ્યેય ઉપર લક્ષ રાખી તો
થઈ જશે. કરશે
નહીં પડે,
કરવાની તો વાત જ નથી જ્ઞાનમાં. એ તો કાઢી નાખ્યું 324માં. જ્ઞાનમાં કરવું તો છે, જાણવું છે. હવે કેને જાણતા સમય દર્શન થાય છે એ વિશે એની વાત ચાલે. જો કરતા બધી તું રાખી તો તારો ધ્યાન એક તો એ આઉટ ઓફ ક્વેશ્ચન કલાસ. એની વાત તો એ છે, કરતા બધી છૂટી ગઈ હોય અને પછી આત્મદર્શન થવામાં કાંઈક બાધક આવતું હોય, એ આ બાધક પર્યાયને જાણવા રોકાઈ જાય છે. કરતા બધી તો છૂટી કે પર્યાય તો એના સૌ સ્વરે સમય સમય ખ્યાત કરે છે, એમાં કરવું શું, માટે હું કરતા નથી તો શું કોણ છું, હું કોણ છું કે જ્ઞાતા, કેનો જ્ઞાતા કે પર્યાય નો, નહીં ભૂલ થાય છે તારી ભૂલ થાય છે, એ ભૂલ બતાવે છે, અભ્યાસી ની ભૂલ બતાવે છે,
સ્વરૂપ નો જ્ઞાતા છે,
હે
સ્વરૂપ નો જ્ઞાતા,
સ્વરૂપ નો જ્ઞાતા રે બસ, પર્યાય નો જ્ઞાતા નહીં. આવી ગયા તમે આવ્યા પેલા, દેવ સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને ને અવલોકનારા, ફરી ફરીને કે છે અસ્થિનાથી અને કામ દૈવને જાણવું ને પર્યાય ને જાણવાનું બંધ કર, સામાન્ય જણાય છે અને વિશેષ જણાતું નથી, હવે જ્યાં વિશેષને જાણવાનું બંધ કરાવે છે ત્યાં તું ચોટ્યો કે મને આ જણાય છે, એ તો દિલ્હી બહુ દૂર છે, એમાં કઈ વાતમાં માલ
નજીક લાગતી હતો,
ભલે મુબારક શું અમે કરીએ, અમે શું કરીએ, પણ આ દાદા તો આમ કે છે
આચાર્ય
બોલવાનું છે, આ કઈ કોઈ વ્યક્તિ
અવલોકનારા અને આને નહીં
અવલોકનારા અતિનાશથી અનેક આમ કર્યું,
બીજી વાત
હા વિધિ નિષેધ, વિધિ નિષેધ વ્યવહારનો નિષેધ કર કે મને પર્યાય જણાતી નથી, એકલું સામાન્ય શુદ્ધાત્મા જ્ઞાનાનંદ પરમાત્મા અખંડ જણાય છે, ખંડ જ્ઞાન નહીં હું અખંડ તે હું,
ત્યાર પછી સતત વ્યવહાર આવશે,
હા પછી વ્યવહાર આવશે, દ્રવ્યને જાણ્યા પછી પર્યાયને જ્ઞાન વ્યવહાર કહેવાય,
તો બહુ સુંદર
એટલા ક્લિયર હે
આચાર્ય દેવના શબ્દો એકદમ ક્લિયર છે,
એકદમ ક્લિયર છે, પછી આપણે આચાર્યને જેવું કામ છે બીજું કામ છે અને એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન વધારે ક્લિયર આવશે, એના કરતા એનું સ્પષ્ટીકરણ બહુ કરશે, ત્યાં સુધી કહ્યું અરે શું કરીએ કે પડખા બે સામાન્ય વિશેષ, એને જાણનારી બે નહીં છે, પરને જાણનારી કોઈ નહીં જ નથી એમ કે છે ગુરુદેવ, પરને જાણનારી કંઈ જ્ઞાનનો અંશ જ નથી, કેમ કે અહીંયા બે પડતા છે તો બે પ્રકારને જાણનારી એક દિવ્યાત્મિક ને પર્યાત્મિક બે છે, ત્રીજું કઈ છે એમ પોતે કહે છે, પણ એ તો કાળ જેને પાયકો હોય એને સમજાય યોગ્ય
ના પડે તો એને
મુબારક, એને મુબારક, બીજું કોઈ એમાં બીજા કોઈનો પ્રવેશ નથી, સૌ સૌની રીતે વિશેષને નેવ લોકનારા અને જીવોને વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય અવલોકનારા અને વિશેષણ નિવૃત્ત એ જીવોને જો બહુવચન એકને સમયકર્ષણ થતું હતું, ઘણાને સમયકર્ષણ થાય છે એમ કે છે, એ જીવોને સમયકર્ષણનો કોઈ ઇજારો નથી, એક બે ને થાય અરે બધા આત્મા છે, ઓ એમાં એ જીવોને બહુવચન ભગવાન કીધા, ભગવાન છો ને ભગવાન છો, હા હા આશીર્વાદ, એના આશીર્વાદ શું વાત છે, તે જીવો ને બહુ વચન તે બધું જીવદ્રવ્ય છે, આ બધું જીવદ્રવ્ય કેમ છે કે અનંત ગુણો છે, એ બધું જીવરૂપે જ છે, એમ બધું શબ્દ વિશેષણ અનંત ગુણો છે માટે બધું જીવદ્રવ્ય છે, એમ કોઈ એમાં અજીવદ્રવ્ય નથી, સામાન્ય જેટલું જણાય છે એ બધું જીવદ્રવ્ય છે, એમાં કઈ અજીવ નથી,
સામાન્યમાં
અજીવ ન હોય, સામાન્ય બધું જેટલું જણાય છે સામાન્ય સ્વરૂપ એ બધું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ પ્રિય અભેદપણે, ભેદ નહીં અભેદપણે જણાય છે, એ બધું જીવદ્રવ્ય છે, આ તે બધું જીવદ્રવ્ય છે એમ ભાષે છે, એમ કે છે કે એમ ભાષે છે અનુભવના કાળમાં એમ જણાય છે, આ એમ ભાષે છે, ભાવભાષણ એ બોગમાર પ્રકાશમાં આવે છે ને, ભાવભાષણ યા ભાવનું ભાષણ થઈ જાય, સામાન્યના અવલોકન કરતા એને અતિન્દ્રિય આનંદ આવે છે ત્યારે ખ્યાલ આવે કે આ સામાન્યને અવલોકન કરતા ભાવનો અંત છે, વિશેષને કરવામાં રોકાણો બુદ્ધિ અને પછી જાણવામાં રોકાણો એ બે ભૂલ છે, બે ભૂલ ટળી જાય, પર્યાય જણાતી નથી તો પછી પર્યાયનું કરવું તો ક્યાં રહ્યું, પર્યાય જણાતી જ નથી અનુભવના કાળે તો હું પર્યાયનું કરતા છું એ ક્યાં પ્રશ્ન રહ્યો, આ અંગ્રેજ જણાય તો હું કરું કે ન કરું આવે પણ જણાતી જ નથી ને, કેમ કે છે અંદરની એકદમ અંદર જવાની પ્રોસેસ બતાવે છે. અભ્યાસી જીવને બહુ મજા આવે એમ ભાષે છે. અને જયારે આગળ દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને લ્યો, હવે જે શુદ્ધ ઉપયોગ થયો હતો એ ઉપયોગ જ્યાંથી ખસે છે, આત્માથી બહાર ઉપયોગ આવે છે. ભલે પરિણતિ અંદર લાગી ગઈ પણ ઉપયોગ છૂટી જાય છે, તો ઉપયોગ જાજો કાળ રહેતો નથી, સવિકલ્પ દશા આવી જાય. તો દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે, કેમ કે નહીં છે ને, નહીં નો વિષય એક હોય, બ્રહ્માંડ વિષય બે હોય. અત્યારે એ નહીંની વાત ચાલે છે, અત્યારે સમજ્યા, નહીંની વાત ચાલે છે કે સામાન્યને જાણનારું જ્ઞાન હતું ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એ છૂટીને વિશેષને જાણવા જાય છે. પર્યાય પર્યાયને જાણે છે જ્ઞાન, ત્યારે ઓનો ઉપયોગ નથી રહેતો. પરિણતિ ભલે રહી જાય પણ ઉપયોગ નથી. ઉપયોગ એક સમય એક જ્ઞાનને જાણે, ભેદને જાણે છે. ત્યારે એકલા ઉભાયેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે. જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાથી ચક્ષુ વડે અવલોકવામાં એટલે જોવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિરિંગપણું, મનુષ્યપણું, દેવપણું અને શીતપણું એ પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા લ્યો અનેકને જાણે છે. પર્યાર્થિક નહીં અનેકને જાણે છે, એકને જાણતી નથી. પર્યાર્થિકને નો વિષય અનેક છે, દ્રવ્યાર્થિકને નો વિષય એક છે. એ અનેકને જાણનારી પર્યાર્થિક નહીં, જ્યારે અનેકને જાણે છે, વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા. કેમકે ઉપયોગ જે છે એ બહાર આવી ગયો નિરીક્ષો ધ્યાનમાંથી, એટલે સામાન્ય તરફનો ઉપયોગ છૂટી ગયો. પરિણતિ અતિ જ્ઞાનની રહી ગઈ અને ઉપયોગ બહાર છૂટી ગયો. તો ઉપયોગ બહાર છૂટ્યો, વિજ્ઞાનની ગાથામાં કહ્યું ભૂતાર્થને આશ્રય સમય દર્શન થાય, પછી બારમી ગાથામાં કહ્યું વ્યવહાર જાણેલો એ આ વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન સવિકલ્પ દશામાં આવતા એ પર્યાયને જાણે છે એમ અવલોકનારા અને સામાન્યને ન અવલોકનારા. એ પછી ભેદને જાણે છે ઉપયોગ, એ વખતે અભેદ ઉપયોગમાં જ રહેતો એમ નહીં અવલોકનારા એવા એ જીવોને, એમાંય બહુ વચન, એ જીવોને તે જીવદ્રવ્ય અન્ય અન્ય ભાષે છે. નારકી છું, મનુષ્ય છું, દેવ છું, સિદ્ધ છું, કેમ કે પર્યાયો સ્વરૂપ જોવે છે તો હું આવો છું, હું આવો છું, હું આવો છું, આવો છું એમ એને જણાય છે. ત્યારે સામાન્ય એકરૂપ ડિપોઝિટ રહી ગયું, પણ અત્યારે જાણવાના વેપારમાં અનેક પર્યાયો થાય છે ને જાણે છે. એ મંદિરમાં માર્ગના સ્થાન, ગુણસ્થાન, અંદરના ભેદો બધા આ સ્થૂલ લીધું, અંદરના ભેદો બધા જણાય છે. બસ
લીધા એ જીવના ભેદો લીધા,
જીવના બસ. અજીવની તો વાત જ,
શરીરની તો કઈ વાત
નહીં, શરીરની વાત નહીં, કર્મની વાત નથી, અંદર ને અંદરમાં બધી બસ વાત છે.
પોતાને પૂર્વનો ખ્યાલ આવે તો પૂરે આ ત્યારે મનુષ્ય એને પેલો દેવ હતો, એને પેલો મનુષ્ય હતો,
પર્યાર્થિકનો વિષય થઈ ગયો. બસ હું હું હતો, હું હતો, હું હતો, હું હતો, હું અને પાછો તેનો તે તેનો તે તેનો અને જાતિ જ્ઞાનમાં થાય સંચાર ભવ કોઈને જણાય તો કે હું આ હતો, હું આ હતો, પેલા આ હતો, પેલા હતો, હું જ હતો એમ કહીએ. પર્યાયની અપેક્ષા એ અને દ્રવ્યની અપેક્ષા એ, અરે ત્રણ ચાર પર્યાયો એમાં હું ન હું છું, હું ન હું, હું ન હું. બસ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને અવલોકનારા એવા એ જીવોને અન્ય અન્ય ભાષે છે. હું પેલા મનુષ્ય હતો, નારકીય હતો, દેવ હતો એમ અનેક પ્રકારનું, હું સ્ત્રી હતો, પુરુષ હતો એમ અનેક પ્રકારની પર્યાય રૂપના થાય છે. કારણ કે અન્યની ભાષે છે, કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે, તે વિશેષોના કાળે હો તે પર્યાયમાં તે કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. એ બીજો નથી આત્મા. નારકની પર્યાય વખતે નારકની તન્મય, મનુષ્ય પર્યાય વખતે મનુષ્યની તન્મય, રાગ વખતે રાગની તન્મય, વિતરાગ વખતે વિતરાગ ભાવની તન્મય, એ પર્યાયથી તે વખતે તન્મય છે. દ્રવ્ય
એ સમય પૂરતો,
એક સમય પૂરતો, સમય પરથી બસ જો આમાં. કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે, તે પર્યાયના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. આ વ્યવહાર નિયમ છે. એવો બોલો આપણે 59 પાના ઉપર કાઢ્યું એ નહીં, દ્રવ્યથી પર્યાય માન્ય છે, વ્યવહાર નહીં. હવે એનો દાખલો આપે છે એ સમજાવવા માટે કે તે વખતે તે તન્મય છે, એનો દાખલો આપે છે. નહીં 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 નહીં, તે સમય પૂરતી પછી મનુષ્યની પર્યાય વહી ગઈ ને દેવમાં થયો તો પછી તન્મય જો મનુષ્ય પર્યાયમાં સદા હોય તો મનુષ્ય ક્રિયા કરે, કોઈ બીજે થાય નહીં. તે પર્યાયમાં કથનચિત પાસે હવે દાખલો આપે છે. છાણા ત્રણ એટલે પાંદડા સુકેલા, ત્રણ પર્ણ એટલે પાંદડા અને ત્રણ એટલે ઓલા છિલકા તિનકા તિનકા ઘાસ ઘાસ તરણા, છાણા તરણા અને પર્ણ એટલે પાંદડા સુકેલા અને કાષ્ઠ લાકડા, એ મય અગ્નિની માફક. અગ્નિ તે મય છે તે કાળે, છાણાની અગ્નિ પાંદડાની અગ્નિ તે વખતે જે તન્મય છે અગ્નિ, અગ્નિ તો સામાન્ય છે પણ એના વિશેષ કાળે તે તન્મય છે અગ્નિની માફક. અર્થાત જે ત્રણ કાષ્ઠ વગેરેનો અગ્નિ તે કાળે થયું, તે કાળે તે સમય પૂરતો ત્રણમય કાષ્ઠમય વગેરે હોવાને લીધે ત્રણ કાષ્ઠ વગેરેથી અનન્ય છે, અનન્ય છે અગ્નિ એ રૂપે છે. તે પર્યાયમાં તેમ દ્રવ્ય તે પર્યાયો રૂપ વિશેષોના સમયે તે મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદું નથી, તે મય છે બસ. અગ્નિ કાષ્ઠમય છે, અગ્નિ ત્રણમય છે તે સમય પર. અને જયારે હવે પ્રમાણનો વિષય લઈએ છીએ, પેલા દ્રવ્યાર્થિક નહીં પછી પર્યાર્થિક નહીં, હવે પ્રમાણના એક સાથે બે નહીં જુએ. અને જયારે તે બંને ચક્ષુઓમાં એકને ક્રમ હતો બંધ ને ઉગાર, બંધ ઉગાર, હવે એક સાથે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક તુલ્ય કાળે એટલે એક સાથે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય ને પર્યાય નું જ્ઞાન એક સમયમાં થાય એને પ્રમાણ જ્ઞાન કહેવાય. ક્રમે ક્રમે જાણવું નમ નહીં કહેવાય, પેલા ક્રમ હતો હવે અક્રમે જાણે છે બે ને એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા, તે દ્વારાનો અર્થ કરે છે દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા અને આ દ્વારા એટલે પર્યાર્થિક ચક્ષુ દ્વારા કૌંસમાં અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે ત્યારે નારકત્વ નારકપણું, તિર્યંચત્વ તિર્યંચપણું, મનુષ્યત્વ મનુષ્યપણું, દેવત્વ દેવપણું, સિદ્ધત્વ સિદ્ધપણું, પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારક પર્યાયો વિશેષો તુલ્ય કાળે દેખાય છે. એક સમયે એક સમયમાં મેં દેખાય જ્ઞાની તાકાત, એક સમયમાં પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો એક સમયમાં દ્રવ્ય તેરું તે દેખાય અને પર્યાયો અનેરા અનેરા દેખાય. આ હું જ હતો, આ હું ભૂતકાળમાં હતો, હું આ ભવિષ્યમાં થવાનો છું, ભવિષ્યમાં આ વર્તમાનમાં એમ એક સમયમાં તુલ્ય કાળે બધું દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ આખું પિક્ચર ગણાઈ જાય બસ. જેમાં આપણે અગ્નિની વાત કરી તો અગ્નિ પણ જણાય અને અગ્નિના ઓલા સંબંધથી પાંદડા ને હતું એ પણ એક સાથે જણાય બે કેમ,
સામાન્ય અગ્નિ બી જણાય
અને વિશેષ અગ્નિ પણ જણાય, સામાન્ય અગ્નિ જણાય અને વિશેષ અગ્નિ જણાય, વિશેષની સાથે એનો સંબંધ લીધો તાણન કેમ, તે અપેક્ષા એવી છે એક સાથે બે જણાય અગ્નિને જાણતા બે જણાય જાય પ્રમાણથી નૈતિક ક્રમે જણાય. પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા પર્યાયો વિશેષો તુલ્ય કાળે દેખાય છે એટલે એક કાળે દેખાય છે, એક સમયમાં બે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં એક ચક્ષુ વડે અવલોકન, જો ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે એ નહીં થઈ ગઈ, નહીં થઈ ગઈ. એક ધર્મને જાણે તો નહીં, બેને યુગ પર જાણે ધર્મને તો પ્રમાણ, એક દસ અવલોકન છે અને બે ચક્ષુ વડે અવલોકન તે સર્વ અવલોકન છે. અવલોકન સંપૂર્ણ અવલોકન છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અનેરા અનેરાપણું અને અન્નત્વ તેને તે પણ વિરોધ પામતા નથી, તેનો તે છે બસ, બીજો નથી. આત્મા તો તેનો તે, પર્યાય અપેક્ષા એ જુદું જુદું દેખાય, દ્રવ્ય અપેક્ષા તેનું તે દેખાય, એક સાથે બે ગણાઈ જાય. થયું ભાવા
એમ રીતે રહેવામાં વાંધો નથી, જાણવામાં વાંધો એમ એ રીતે રહેવામાં પદાર્થ ને રહેવામાં વાંધો
કઈ વાંધો નથી,
અને એ રીતે જાણવામાં
વાંધો નથી. જે પદાર્થ જે સ્વરૂપે છે એ પદાર્થ એ સ્વરૂપે જ્ઞાનમાં જ્ઞે થઈ જાય, આખા જ્ઞાનમાં જ્ઞે થઈ જાય બસ. ભાવાર્થ દરેક દ્રવ્ય, જો આમાં દરેક દ્રવ્ય લીધું, ઓલામાં છ દ્રવ્ય લીધા હતા ને, એટલે દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે, બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક, ઉભય એટલે આવું બેવડું, બેવડું છે, ડબલ છે, હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી, તેનો તે છે એ બરાબર, અને બીજો બીજો છે એ બરાબર, બે બરાબર, બે બરાબર. આ જૈન દર્શન વિરોધ નથી. હવે દ્રષ્ટાંત આપે, જેમ કે મરીચી અને મહાવીર સ્વામીનું, મરીચીની પર્યાય અને મહાવીરની પર્યાય, બે પર્યાય લીધી નું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્ય પણ તેનો તે છે. મરીચીમાં જે જીવ હતો એ મહાવીરમાં જીવ છે, જીવ બદલો નથી, પર્યાય ભલે બદલી, જીવ બદલતો નથી, અનન્ય પણ. અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્ય પણ એ પર્યાય બદલી ગયો, મરીચી
મરીચી મારી
બે જુદું છે, મરીચી મરીચી છે, મહાવીર મહાવીર છે. અપેક્ષાએ અન્યપણું અનન્યપણું અને જીવના વિશેષની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. હવે આગળ દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે. જો જ નૈનો વિષય એક છે, જ જણાય છે. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, બે નથી જણાતા, એક જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય અર્થાત તેનું તેજ પાસે છે, અને પર્યાર્થિક નહીંથી જોતા બીજા એક ચક્ષુથી જોતા એમ. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ પાસે છે, અનન્ય એટલે તેનું તેજ પાસે છે, અને પર્યાર્થિક નહીંરૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાય રૂપી વિશેષો જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય પાસે છે, એનું અનન્ય અને અન્ય અન્ય જુદું જુદું પાસે છે. બંને નયોરૂપી બંને ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે, સાથે બંને જણાય. તેથી દ્રવ્ય અનન્ય છે તેમજ અન્ય અન્ય બંને પાસે છે. હવે આટલું ચાલ્યું આપણે, આમાંથી કઈ પ્રશ્નો નીકળતા હોય તો કાઢો, તો આપણે ચર્ચા કરીએ, નહીતર ગુરુદેવ વ્યાખ્યાનો પછી વાંચીએ. 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, 20 મિનિટ છે.
પ્રમાણનો વિષય છે, વસ્તુ તો પ્રમાણસર છે
જ,
સામાન્ય વિશેષ
છે જ,
પણ એ બંને એક સાથે ઉપયોગ પામી શકે.
જો બંને એક સાથે દ્રવ્યને પર્યાય ઉપયોગમાં આવે છે, પણ અહીંયા વિષયનો પ્રકાર એ પ્રકારે છે કે દ્રવ્ય પર્યાય એક સાથે જણાય છે એમાં હેય ઉપાદેય નથી, દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે એમ જણાય છે. જ્યારે આત્માને આત્માનો અનુભવ કરવો હોય ત્યારે જે હેય તત્વ છે એ જણાવવાનું બંધ થાય અને ઉપાદેય તત્વ એટલું જણાય ત્યારે નયપૂર્વક પ્રમાણ થાય છે. પ્રમાણપૂર્વક નય નથી થતું. મિથ્યાદ્રષ્ટિજી હોય એને નયપૂર્વક પ્રમાણનો જન્મ થાય છે, પછી જ્ઞાની થયા પછી પ્રમાણપૂર્વક નય હોય છે, એ વિષય બદલી જાય જુદો. પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવને પેલું પ્રમાણ જ્ઞાનથી ઉપાડ નથી, પણ નયથી ઉપરે છે. હવે પ્રમાણ જ્ઞાનમાં તો આવ્યો દ્રવ્યપર્ય સ્વરૂપ વસ્તુ છે અને એક સમયમાં દ્રવ્યપર્ય સ્વરૂપ છે, એ તો વસ્તુનું સ્વરૂપ છે, ત્યાં સુધી આવ્યો. હવે જો એ દ્રવ્યપર્ય સ્વરૂપ વસ્તુ જે પ્રમાણ જ્ઞાન છે એને જો ઉપાધિ કરે તો સમ્યક દર્શન થતું નથી. ત્યારે હવે શું કરવું? વસ્તુ તો દ્રવ્યપર્ય સ્વરૂપ છે, એમાં તો કોઈને કંઈ બાદ કરી શકાય એવું છે, એની વસ્તુનું સ્વરૂપ છે. ત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે અનેકાંતો બી અનેકાંત પ્રમાણ નહીં સાધન. અનેકાંત જે શ્રીમદનું વાક્ય છે, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એટલે દ્રવ્યપર્ય સ્વરૂપ વસ્તુમાં તો આવ્યો, પણ એ અનેકાંતમાં આવ્યો તેથી સમ્યક દર્શન નહીં થાય. એ અનેકાંતનો જે પદાર્થ છે દ્રવ્યપર્ય સ્વરૂપ, એમાંથી તારે એકાંતમાં આવવું પડશે અને એકાંત સમ્યક એકાંત થશે, મિથ્યા એકાંત નહીં થાય. કેમ કે પર્યાયને ગૌણ કરીને, પર્યાયનું લક્ષ છોડીને, પર્યાયને છોડીને નહીં, પર્યાયને છોડી શકાતી નથી. કેમ કે દ્રવ્યપર્ય એક સાથે છે ભાઈ, એમાં કોઈને છોડવાની ને કોઈને ગ્રહવાની વાત નથી. પણ તું પર્યાયને જાણવાનું બંધ કરી દે એટલે દ્રવ્ય સામાન્ય એકલો ઉપાધિભૂત તને તત્વ જણાશે. એનું નામ સ્વપ્રકાશ જ્ઞાન છે અથવા એનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંનો જે વિષય છે એ ઉપાધિ છે. શુદ્ધ નહીંમાં એકલો ત્રિકાળી સામાન્ય જ્ઞાનાનંદ પરમાત્મા દ્રષ્ટિમાં આવે છે. એ શુદ્ધ નહીં પર્યાયને જાણતી જ નથી. જો શુદ્ધ નહીં પર્યાયને જાણે તો એ જ્ઞાનનું નામ શુદ્ધ નહીં ન કહેવાય, પણ પ્રમાણ જ્ઞાન કહેવાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જયારે અનુભવ થાય છે ત્યારે શું થાય છે એની આખી પ્રક્રિયા કરું છું કે ત્યારે એ પર્યાયનું લક્ષ છોડી દે છે અને ત્રિકાળી સામાન્યનું લક્ષ એને આવે છે. તો એનું નામ શુદ્ધ નહીં છે. તો શુદ્ધ નહીં એકલા સામાન્યને અવલોકન કરે છે, તેથી તેને નિશ્ચયથી સ્વપ્રકાશ જ્ઞાન કહેવામાં આવે છે. હવે એ વખતે ઉપાદેયભૂત તત્વ જણાય છે, હેયભૂત તત્વ જણાતું નથી. પર્યાય હેય છે પણ પર્યાય જણાતી જ નથી. એકલો સામાન્ય ઉપાદેય તત્વ જણાય છે એમાં એને આનંદ આવે છે. હવે એ જ જ્ઞાનની પર્યાય ને જયારે તમે સામાન્ય વિશેષ આપ્યો માત્ર ત્યારે એ જ્ઞાનની પર્યાય નામ શુદ્ધ નહીં છે. હવે એ જ પર્યાય આનંદની પર્યાય પ્રગટ થઈ એ જ સમયે એને પણ જાણે છે, સમય એક છે એને પણ જાણે છે. તો તે અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય. આનંદની પર્યાયને જાણનારું જ્ઞાન, ભેદને જાણનારું જ્ઞાન તે વ્યવહાર. અંદર અને અંદર નિર્વિકલ્પ ધ્યાનની વાત કરું
છું.
અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં ડૂબેલો છે ત્યારે આનંદ ગુણો. હવે એ જણાય છે, ભેદને જાણે છે તો વ્યવહાર. હવે એ સમયે એક જ્ઞાનની પર્યાય, એક પર્યાય બદલાવતા નહીં, પર્યાય એક છે એના વિષય ભેદે નામ ભેદ છે. જો એ જ્ઞાનની પર્યાય જ્ઞાતાનો અભિપ્રાય તેને નહીં કહેવાય, જ્ઞાતાનો અભિપ્રાય એ જ્ઞાનની પર્યાયમાં આપણે સામાન્ય જણાય છે તો એનું નામ છે નિશ્ચય. એ જ્ઞાનની પર્યાયમાં આનંદ આવ્યો જણાય છે કે હા, તે સમય જણાય છે કે આગળ પાછળ કે ના, જે સમય જણાય એમ હા, તો એ થઈ ગયો વ્યવહાર બરાબર. હવે કે બે જણાય છે કે હા બે જણાય છે, બધામાં હા કે બધામાં હા, એની તાકાત જ્ઞાનની એવી છે કે એક સમયમાં ઉપાધિની અપેક્ષા એક જણાય છે, જાણવાની અપેક્ષા એ બીજું જણાય છે અને પ્રમાણની અપેક્ષા એ બે જણાય છે. સમય એક છે એમાં નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે એ નયપૂર્વક પ્રમાણ થઈ ગયું, નયપૂર્વક પ્રમાણ અંદરમાં અંદર નિર્વિકલ્પ પ્રમાણ. આથી આપણે વાત કરીએ છીએ નિર્વિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ નિશ્ચય નહીં અને નિર્વિકલ્પ પ્રમાણ. પછી જયારે બારમાં આવે છે ત્યારે પ્રમાણ જ્ઞાન તો થઈ ગયું, પછી પ્રમાણ જ્ઞાનમાંથી ભેદ કરીને સમજાવે તો નહીં કહેવાય. પ્રમાણમાંથી નહીં ઉત્પન્ન થાય છે, પ્રમાણપૂર્વક નહીં હોય છે. પણ પ્રમાણપૂર્વક નહીં એ સમજ્ઞાન થયા પછી પેલું નહીં પૂર્વક પ્રમાણ, પછી પ્રમાણપૂર્વક નહીં, આમાં જીવ ગોથા ખાલી ખાય છે, આમાં ગોથા ખાય છે. આ મૂળ વાત છે, સમજી ગયા. અને આ જે ભેદ છે એ અનેક વખત રાજકોટનું પ્રતિપાદન કર્યું પણ પકડાતું નથી. મોટો તફાવત છે આનો, પ્રમાણપૂર્વક નહીં, પ્રમાણપૂર્વક નહીં. ચાલતી વાત તો એ છે,
નહીં પૂર્વક પ્રમાણ થયા
પછી વાત કે પેલી હોય, પેલી પ્રમાણ ન હોય. પ્રમાણ જ્ઞાન સમય જ્ઞાન છે, ક્યાં છે પ્રમાણ જ્ઞાન તારી પહે? તો પેલા નહીં માં પછી પ્રમાણ થાય. એટલે શ્રીમદનું જે વાક્ય છે એના ઉપરના ગુરુદેવનું વ્યાખ્યાન છે, બહુ ઊંચા છે, કે અનેકાંતિક જ્ઞાન પણ એટલે દરેક પર એ જરૂર પડતું, એમાં તો એકાંતમાં આવી જાય, નકર અનેકાંત કાર્યકારી નથી તને, તો પંડિત થઈ જાય છે વિદ્વાન, પણ એનું શું કઈ પ્રયોજન નથી એમાં. આ વિષય છે મનસુખભાઈ, એ અંતરનો છે, બીજા અને કોપ કઈ પામે છે, ગુરુદેવ કહેતા હતા કોપ પામે છે, અટપટી વાત થોડી, પણ પ્રમાણપૂર્વક ને પ્રમાણ ભાઈ પ્રમાણ જ્ઞાન પહેલા નહીં પૂર્વક થાય છે, નહીં પૂર્વક પ્રમાણ થાય પછી પ્રમાણપૂર્વક નહીં નો જન્મ થાય, નહીં થી પ્રમાણ જન્મે છે.
શુદ્ધ નહીં પ્રગટ થાય તો એ પ્રમાણ છે, નહીં તો નહીં પ્રમાણ ને અપ્રમાણ તારે ક્યાં હતું?
ક્યાં તારે કઈ નથી,
અપ્રમાણે નથી,
કઈ નથી, કઈ નથી. પ્રમાણ અભાસ તો કે દ્રવ્ય પર દ્રવ્ય પર પ્રમાણ અભાસ છે, એમાં કઈ નથી. એટલે અહીંયા જે આ જયારે દીકરાનું પુસ્તક ત્યારે ખૂબ અમારે ચર્ચા થઈ હતી, તમે પૂછ્યું ને એમ કે ભાઈ, પછી હું જ પ્રશ્ન ઉઠાવું કે ભાઈ જો આમાં એમ કે છે એકનું સામાન્ય જણાય છે ને વિશેષ જણાતું નથી, ધ્યાન રાખજો. અહીંયા ઉપાદેયની મુખ્યતા છે, જાણવાની મુખ્યતા આમાં નથી, આમાં ઉપાદેયની મુખ્યતા છે. ત્યારે મેં કીધું જો 206 નંબરની એક ગાથા છે સમયસર, એમાં આચાર્ય ભગવાન એમ લખે છે કે તે સમયે તને આત્મા જણાશે, તે સમયે તને સુખની પ્રાપ્તિ થશે, તે સમયે બીજાને પૂછવાની જરૂર નથી. તો મેં કીધું જો એને દ્રવ્ય પણ જણાવ્યું અને સુખ પણ જણાવ્યું તો આ ગાથા તમને નહીં સમજાય, એટલા માટે આ ગાથા મૂકું છું. 206 તમારી અમે કોઈ કે તો એ યાદ કહેજો કે જાણવાની મુખ્યતા છે, અહીંયા ઉપાધ્યાયની મુખ્યતા છે. સમય એક છે, દ્રવ્ય પણ જણાય અને આનંદ પણ જણાય, બે સમય નથી. પેલા સમયે આત્મા જણાય અને એનું ફળ બીજા સમયે આવે, આનંદ ન હોય એમ ન હોય. અને આનંદ આનંદ મૂર્તિ જણાય પેલા સમયે અને પ્રગટ થયેલો આનંદ બીજા સમયે જણાય, હોય નહીં. એ સમયે ભોગવે ને એ સમયે જાણે છે, ત્યારે સમય એક છે. હવે પંચાધ્યાયમાં મનસુખભાઈ આનો ખુલાસો કર્યો કે જ્ઞાનની પર્યાયના નામ વિષય ભેદે ભેદ છે, વિષય ભેદે નામ ભેદ. જો સામાન્યને જાણનારો કયો તો ત્રિવ્યાર્થિક નહીં થઈ ગઈ, એક જ્ઞાનની પર્યાય વિશેષને જાણે છે એમ કયો તો પર્યાય નહીં, અને બે ને જાણે છે તો એનું નામ પ્રમાણ થાય. વિષય ભેદે નામ ભેદ છે, પર્યાય એક જ છે, પર્યાય બે નથી. પેલા સમય નિશ્ચય નહીં, બીજા સમય વ્યવહાર નહીં, ત્રીજા સમય પ્રમાણ જ્ઞાન એમ ન હોય. એક જ જ્ઞાનની પર્યાયની તાકાત કોઈ અચિંત્ય તાકાત છે,
એ જ વખતે નિશ્ચય નહીં છે, એ જ વખતે
વ્યવહાર નહીં, એ વખતે પ્રમાણ છે. હવે એ વખતે જયારે અહીંયા કહે છે કે વિશેષને નહીં ઓળખતો અને સામાન્ય ઓળખતો, એ ઉપાદેયભૂત તત્વ જણાય છે, એ તત્વ જણાતું જ નથી. અપેક્ષા ફરી જાય, અહીંયા ઉપાધ્યાયની મુખ્યતા છે, જાણવાની મુખ્યતા ગૌણ રાખી છે. અને 206 માં અનુભવ પૂર્વક જે પ્રમાણ થાય છે દ્રવ્ય પર એ બે જણાય છે, પ્રમાણથી વાત કરે, અહીંયા નહીં થી વાત કરે છે. એટલે આ ગાથા અને 206 ગાથાનો વિરોધ કોઈને લાગતો હોય તો એનું સમાધાન મેં સામેથી કહ્યું. અપેક્ષા સમજે તો સમજે, સમાધાન સમાધાન, કોઈ જાતનો વિરોધ કંઈ જેના મને ખાતો નથી. પોતાને ન સમજાય તો એને વિરોધ લાગે, પોતે સમજે તો વિરોધ ટળી જાય. સમજણમાં વિરોધ નથી, અજ્ઞાનમાં વિરોધ છે. અનુભવમાં વિરોધ ટળી જાય.
ઉપયોગાત્મક પણ એ બે ખ્યાલ
હા બે એક સમયનો ઉપયોગાત્મક હા સમય એક
શુદ્ધ જ્ઞાન છે
હા શુદ્ધ જ્ઞાન છે
કેવળ જ્ઞાન તો
છે
શુદ્ધ જ્ઞાન છે એમાં બે એક સમય ખ્યાલ આવી જાય છે
એક સમય મેં નહીં એક સમય મેં ખ્યાલ કેવળ જ્ઞાન તો નથી અને શુદ્ધ જ્ઞાન છે છતાં એક સમયમાં જેમ કેવડી ભગવાન દ્રવ્યપર્યાયને જાણે છે પોતાનો દ્રવ્યપર્યાય લોકાલોકની વાત નથી
એ તો છે જ લોકાલોક તો
ઠીક છે સમજાવવા માટે બાકી જણાય છે
શ્રીમંત પત્ર આપણે મોકલ્યો હતો કે ભાઈ રાજકોટમાં
તો હવે કેવડી ભગવાન એક સમયમાં દ્રવ્યપર્યાયને જાણે પોતાના તો આ કેવળ જ્ઞાનનો દંશ છે બોલો અતિન્દ્ર જ્ઞાન છે ને અય અતિન્દ્ર જ્ઞાન છે પ્રત્યક્ષ અને પરોક્ષ કૌણ કરો તો જાત એક છે
અતિન્દ્રિય છે
હા અતિન્દ્રિય છે ભાઈ તો એ અતિન્દ્ર જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય છે હવે આત્મા જણાય હોય એનો પ્રૂફ શું એનો પ્રૂફ આનંદ આવ્યો એનો પ્રૂફ છે તો આનંદ બીજા સમયે આવે કે તે સમયે કે તે સમયે આવે સમજાય છે એક સમયમાં દ્રવ્યપર્યાયને જાણનારું શ્રુત જ્ઞાન છે એ બેને જાણે છે એવી વિક્ષા લ્યો તો પ્રમાણ થઈ ગયું એકને જાણે છે અને એકને નથી જાણતો તો નહીં થઈ ગયું બસ બાકી એક સમયમાં અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અનુભૂતિના કાળે એને સવિકલ્પમાં એવું ખબર કેમ પડી કે તમે દર્શન થયું આનંદ ઉપરથી ખબર પડે છે કેમ કે શુદ્ધ જ્ઞાન છે ને પરોક્ષ છે પ્રદેશ નથી દેખાતા વેદનભૂત છે લક્ષણ એનું આનંદનું વેદન આવ્યું અનંતકાળથી નહીં આવેલું એવું એ વેદનથી પોતાને ખબર પડે છે કે ભવનો અંત થઈ ગયો સમીકરણ એક સમયમાં છે જે સમયે આત્માનો અવલંબન લઈએ એ સમયનો ફળ જેમ કે પર્યાય પરનો અવલંબન લઈએ રાગ થાય છે તો તે સમયે દુઃખ ભોગવે છે કે નહીં કે બીજા સમયે સમય એક હવે જો વિભાવમાં એક સમયે કાર્યને એક સમયે ફળ હોય કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના એક જ સમય હોય તો અતિન્દ્રિય જ્ઞાનમાં તો હોય કેમ ન હોય અતિન્દ્રિય જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય ને થાય જ નહીં વેદને પોતે જાણીને પોતાને ખાતરી થઈ ગઈ કોઈને પૂછે નહીં એમાં લખે છે 206 માં કે તને શું કેવું થશે પૂછીશ
પૂછવાનું
ક્યાં જઈએ ભાઈ આ સાકર ધીમ ઉપર મૂકી એ પૂછ્યું ભાઈ મેં આ સાકર ધીમ ઉપર મૂકી પણ એનો સ્વાદ કેવો હશે એ પૂછાય તો પૂછ્યું ભાઈ કે પણ તું આ તમે પૂછો ભાઈ સાકર તો ધીમ ઉપર તમારી ધીમ ઉપર છે વેદન તમે કરો તો ના પૂછો જે વેદે તે જાણે જાણે તે વેદે વેદે તે જાણે સમય એક છે વેદવાનો જાણવાનો સમય એક છે
ભલે શુદ્ધ્યાનમાં આમ બોલીને ભેદ પાડવા જતા સમય ભલે લાગતો
ભલે સમય લાગે વેદનમાં ભેદ
વેદનમાં તો એક જ સમય
એક સમય બોલવામાં કહેવામાં તો અસંખ્ય સમય છે એ તો જુદી વાત છે થઈ ગયો પ્રાથમિક છે જે જીવ પ્રયોજનભૂત વસ્તુમાં વળગી રહેશે એને મારમાં કરશે અપ્રયોજનભૂત વાતોમાં ક્યાંય રોકાવા જેવું નથી પ્રમાણની વાતો જવા જેવું નથી આપણે પરની હારે તો કઈ ભાગીદારી છે
ના કઈ છે
લેવા દેવા પાર્ટનરશીપ જ નથી જો હોય તો આપણે ચિંતા એ તો છે નહીં
થઈ શકતું જ નથી
થઈ શકતું અશક્ય અશક્ય માટે આપણે
અને અશક્યને શક્ય બનાવવા જાય છે એમાં દુઃખી થાય
એમાં દુઃખી થાય માટે આપણે આપણું ગોળ ચોડીને ખાઈ લેવું દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છે એ વર્તુળમાં વિચારને રોકવો રિડ્યુસ ધ રેડિયસ આમ સર્કલ નાનું
કરો દુનિયાના નીકળે
બસ દુનિયાના નીકળે વસ્તુ સામાન્ય વિશેષ છે દ્રવ્યપર્યાય બસ
અને અહીં જ છે
અહીંયા છે બીજે ક્યાંય બહાર જવાનું ક્યાં છે શાસ્ત્રમય નથી તો અહીંયા જ છે શાસ્ત્ર તો અહીંનું સ્વરૂપ બતાવે છે આપણું સ્વરૂપ શાસ્ત્રમાં ક્યાં છે
જુએ ને
બતાવે જુએ ને બતાવે એને બતાવે જે આને જોવે એ આને બતાવ્યું એમ કહેવાય બસ મનસુખભાઈ કોઈને પૂછવું ના પડે, ખુલાસા એટલા ખુલાસા
પ્રશ્નોત્તર પણ એટલા થયા છે, ખુલાસા
બહુ પ્રશ્ન પુષ્કળ
કેસેટ જેટલા પડ્યા છે, કોઈને પૂછવા જેવું નથી.
આઠ નવ હજાર
જરા કઈ ચિંતા થઈને મુકુડું કેસેટ હાજર હતું,
હાજર હો અને જવાબ આપે, તમને
જવાબ આપે
આપી દે,
બધા જવાબ એમાં,
હા એમાં છે બધા જવાબ, બધા ખુલાસા છે.
બહુ આનંદ છે ભાઈ, હું આ એવો ને મને કે ભાઈ ધારુભાઈ ત્યાં છે તો કીધું મારે કાલ નથી, એવું આજે જ અમે આજે આવવાના હતા, આજે આપણે આજે સાંજે આવવાના હતા, આપણે સવારની દસમાં જવું ને એટલે આપણે કદી કેટલો મળે. આપણે ચલો સાંજનો શું છે તારીખ વધતી
સાંજના અમે આઠ થી નવ ચર્ચામાં બેસીએ છીએ, અહીં છે
બરાબર,
બહાર જતા નથી.
અત્યારે ઉપર
જીએ
પછી આપનો જે અનુકૂળ હોય સવારમાં જે પ્રોગ્રામ તમે રાખો છો ને,
હા એ તમે આવ્યા પછી રાખશો
ના, એમ જો અનુકૂળ હોય તો ઉપર આપો તારો
ના, કાલ તો
અત્યારે
જોશું, કાલ તો આઠમ છે ને,
આઠમ ને સતમ હશે, આઠમ છે
કાલ, આઠમ છે જોશું, તો અનુકૂળતા હશે તો ઉપર આવશો,
સાથે
સાથે
વાંધો ના
હોય.